विप्रधेनु हित संकट सहहि। वाल्मीकि जी भगवत भक्तिना निवास स्थान तरीके एक विशिष्ट दृष्टिकोण आप्यो छे। विप्रधेनु हित संकट सह, आ बे वर्ग माटे ज केम आखो समस्त समाज छे अने भगवान तो सौना छे, सर्वमां रहेला छे, सर्वभूत हिते रता एम कह्युं छे, सर्वनुं हित करवा वाला छे, छतांय विप्रधेनु આગળ તો ત્યાં વિપ્રધેનું સુર સંત હિત, બીજા બધાનું શું? પણ એની પાછળ એક લક્ષ છે, એક દ્રષ્ટિ છે। ધેનું કહેતા સર્વને પોષણ આપનાર ગાય છે, અને એના દરેક પંચગવ્ય એ મનુષ્ય માત્રને બલપ્રદ હિતપ્રદ છે, આરોગ્યપ્રદ છે, એટલા માટે એક ઉપયોગી છે। ગાયને સાચવીએ છે તો આખો સમાજ સચવાઈ જશે, માનવ માત્ર સચવાઈ જશે। પણ જે એની પાસેથી મળતા દ્રવ્યો પંચગવ્ય એ જો નહીં હોય તો સમાજની રચ સમાજ કેવી રીતે સચવાશે? એટલા માટે ધેનું વધુ નથી, કદાચ બીજા બધા દૂધ માફક આવી ગયા હશે, પણ ગાયનું દૂધ પીનાર હોય ને તે ગાય જેવો સતર્ક અને તેજસ્વી બને, બાકી બધા જે દૂધ પીવાતા હોય એ પ્રમાણેના બધા થાય। ડોબાનું દૂધ પીનારો, ડબલાનું દૂધ પીનારો, ડબલા ઋષિઓએ આપણી વૈદિક પરંપરાએ ગાયને મહત્વ એટલા માટે આપ્યું છે। અને તમે જોજો ઘરમાં બાળકો હોય ને, જોડિયા હોય, એકને ગાયના ઘી દૂધ આપજો અને એકને આ બીજા આપજો, અને પછી એનો બૌદ્ધિક વિકાસ જોજો, એની અંદર રહેલી સાત્વિકતા કે રાજસ્તા કે તામસતા ને તપાસજો, અનુભવયુક્ત છે। એટલે સમસ્ત સંસ્કૃતની પરંપરાને તેજસ્વી બનાવી છે, બૌદ્ધિક બનાવી છે, અને એટલા માટે આપણા ધર્મ ગ્રંથોમાં ગાયનું મહત્વ એટલા માટે આપ્યું છે। અને ગૌ હત્યા ન થાય તો જ એ જળવાઈ રહેશે, પણ જો ગૌ હત્યા થતી જ રહેશે તો આખરે દરેકનું હીર છીનવાઈ જશે, પોષક તત્વ જે દૂધ છે દૂધ છીનવાઈ જશે, પછી બહારથી આવનારા પાવડરમાંથી બનતું દૂધ ખાવાનો વારો આવશે। અને ગાય પણ બીજા કરતા સાત્વિક અને એક સતર્ક પ્રાણી, માત્ર પ્રાણી નથી। તુલસીદાસજી તો એમ કે છે કે ગંગાને માત્ર નદી ન કહેવાય, એમ ગાયને માત્ર પશુ ન કહેવાય, માત્ર પશુ ગોધન છે। ભલે અત્યારે આપણે કાગળિયાને ધન તરીકે એક પ્રતીકાત્મક સિમ્બોલિક છે અર્થતંત્રને નિભાવવા માટે, પણ આખરે એ પૈસા ખર્ચીને લાવવાનું તો શું? દૂધ ઘી। એટલે આપણી પરંપરાએ જે કંઈ આર્થિક સંપન્નતા બતાવી એ ગાયની બતાવી, કે ગાય એ આપણી સંસ્કૃતિનું સર્વસ્વ છે. ગાયના ગોબરમાંથી, ગૌમૂત્રમાંથી, દૂધમાંથી, ઘીમાંથી, દહીંમાંથી દરેકમાં શક્તિ છે, અને એ શક્તિ છે વિશિષ્ટ પ્રકારની ચૈતન્યાત્મક. જ્યારે બીજી અન્ય જડતા હશે, અને જેવું મન જેવું અન્ન એવું મન થશે, આહાર જેવું હશે, એ પ્રકારે જ આખું શરીર મન વિચાર બધું જ આવશે, વાણી પણ એ પ્રમાણે આવશે. તો સંસ્કૃતિની પરંપરામાં ગાયને આટલું બધું મહત્વ આપ્યું છે, એને પૂજ્ય ગણી છે. પીપળો પણ પૂજ્ય ગણ્યો છે. તો પીપળાને પૂજ્ય કેમ ગણ્યું? વૃક્ષોને પૂજવા એટલે કઈ જંગલી જ છે આપણી પાસે? આપણે જંગલી છે તે પૂજીએ છીએ. ઘણા બધા બોલનારા છે, ઝાડવાને પૂજે છે, તુલસીને પૂજે છે, પશુને મા માને, પણ એની પાછળ એનો આપેલો ઉપકાર છે. આજનું વિજ્ઞાન એમ કે છે કે બધી વનસ્પતિઓ કરતા સૌથી વધારે વધારે પ્રાણવાયુ પીપળો આપે છે. રાત્રે બીજી વનસ્પતિઓ ઉચ્છવાસનો કાર્બન આપે, પણ પીપળો 24 કલાક પ્રાણવાયુ આપે છે. એ વૈદિક ઋષિઓને 1000 વર્ષ પહેલા ખબર હતી, આજના વૈજ્ઞાનિકોને તો આજે ખબર પડી છે. તો એને ન કાપવો, એને પાપ લાગે. એમાં વિષ્ણુનો વાસ છે. વિષ્ણુનો વાસ કેમ કહ્યો? વિષ્ણુ પાલક છે, પ્રજાનું પાલન કરવા વાળા છે. તો પીપળો પણ પ્રાણ આપનાર છે, પ્રાણવાયુ આપનાર છે, એ પણ પાલક છે. એટલા માટે પીપળાને વિષ્ણુ કહ્યો, પૂજ્ય કહ્યો, એને કપાય નહીં. તો એ જ રીતે ગાયને ગાયની હત્યા પણ ન થાય, કારણ એ સમાજને શૌર્યપ્રદ છે, બલપ્રદ છે, આરોગ્યપ્રદ છે, વીર્યપ્રદ છે, શક્તિપ્રદ છે. અને એટલા માટે અહીંયા વાલ્મીકીજીએ ગાયનું મહત્વ આપ્યું કે જે ગાયની રક્ષા કરે છે. વિપ્રધેનું હિત સંકટ સર, ગાયની રક્ષા માટે કોઈ પણ પ્રકારની પરિસ્થિતિને સહન કરવી અને એના સંઘર્ષમાં ઉતરવું, અને એ રીતે જે ગૌ સેવા કરતો હોય, ગૌ ભક્ત હોય, એના હૃદયમાં આપ સદાની માટે નિવાસ કરો છો.